એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એતત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે યુરોપના ઇતિહાસના એક એવા ખૂણામાં ડોક્યું કરવાના છીએ જે એમ કહીએ તો રોમાંચક કથાઓ અને થોડી ગેરસમજોથી ભરેલો છે.
હા, આજે વાત કરીશું પ્રાચીન સેલ્ટિક લોકો વિશે.
બરાબર.
કોણ હતા આ લોકો?
જેમની છાપ આજે પણ આયર્લેન્ડથી છેક તુર્કી સુધી જોવા મળે છે.
નમસ્કાર. અને આ ખાલી કોઈ જૂની વાત નથી, બરાબર? સેલ્સની આખી કહાની આપણને એ સમજવામાં મદદ કરે છે કે ઇતિહાસ ખરેખર લખાય છે કેવી રીતે. આપણી પોતાની ઓળખ, સાંસ્કૃતિક હોય કે રાષ્ટ્રીય, એ બને છે કેવી રીતે અને શા માટે. પેલું જે વર્ષોથી ચાલી આવતી માન્યતાઓ હોય ને,
હા,
એના પર સવાલ ઉઠાવતા રહેવું જોઈએ, ખરું ને?
બિલકુલ સાચી વાત. અને આ આખી સફરમાં આપણા ગાઈડ કોણ છે?
સર બેરી કુનલેફ, બ્રિટનના એકદમ દિગ્ગજ પુરાતત્વવિદ.
હા, એમનું જે સંશોધન છે ને, એ ખરેખર આપણી સેલ્સ વિશેની સમજને આમ હચમચાવી નાખે એવું છે. આપણે આજે એમના પુસ્તકો, એમના દાયકાઓના સંશોધનનો જે નિચોડ છે ને, એના પર વાત કરીશું. એક નવો જેંગલ મળશે આપણને.
હા, સેર બેરી કુનલીફનું નામ યુરોપિયન પુરાતત્વમાં ખરેખર બહુ આદર સાથે લેવાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર. અને એમણે, મતલબ કે 5 દાયકાથી વધુ સમય યુરોપના લોહયુગ એટલે કે આયરન એજ એના અભ્યાસમાં ગાળ્યો છે. ખાસ કરીને જે દરિયા કિનારાના સમુદાયો હતા ને,
ઓકે,
એમના પર એમનું ફોકસ રહ્યું છે. પેલું ડેનબરી હિલફોર્ડ જેવા સ્થળોએ એમના ખોદકામે તો ઇતિહાસના ઘણા પાના ખોલી નાખ્યા છે.
અને એમની ખાસ વાત એ છે કે તેઓ ખાલી કોદાળી અને પિંચી લઈને નથી બેઠા, 50થી વધુ પુસ્તકો લખ્યા છે એમણે.
ખરેખર
તેઓ ખાલી પુરાતત્વ નહીં પણ ભાષાશાસ્ત્ર, ઇતિહાસ અને આનુવંશિક વિજ્ઞાન આ બધું ભેગું કરીને એક મોટી તસવીર બનાવવાનો પ્રયાસ કરે છે.
બરાબર. એ જ એમનો પેલો ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ કહેવાય ને, એ છે. અને આ જ એપ્રોચથી તેઓ એક બહુ મોટી વર્ષો જૂની માન્યતાને પડકારે છે.
કઈ માન્યતા?
એ જ કે સેલ્સ કોઈ એક જાતિ હતી જે મધ્ય યુરોપમાંથી નીકળી અને પછી આખા ખંડમાં યુદ્ધો દ્વારા ફેલાઈ ગઈ.
ઓ, પેલી સ્થળાંતરવાળી થિયરી.
હા, કુનલીફ કહે છે, ઉબારો, પુરાવા તો કંઈક જુદું જ કહી રહ્યા છે. તેઓ એટલાન્ટિક ફસાડ પર ભાર મૂકે છે, એટલે કે એટલાન્ટિક મહાસાગરનો જે કિનારો છે ને, એ કેટલો મહત્વનો હતો સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે, તો જાણે એક સુપર હાઈવે જેવો હતો.
વાહ, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. કુનલીફનો મુખ્ય ધડાકો શું છે, એકદમ સરળ શબ્દોમાં?
સરળ શબ્દોમાં કહીએ તો એમનું કહેવું છે કે સેલ્સ તરીકે જેમને આપણે ઓળખીએ છીએ, એ લોકો ક્યારે એક વંશીય જૂથ,
ઓકે,
કે પછી એક રાષ્ટ્ર નહોતા. આ વિચાર તો બહુ પાછળથી આવ્યો, 18મી-19મી સદીમાં, જ્યારે પેલું ભાષાઓના આધારે લોકોને જૂથમાં વહેંચવાનું શરૂ થયું ને.
હા, બરાબર.
ત્યારે આ વિચાર મજબૂત બન્યો. પણ કુનલીફ કહે છે એ કદાચ બહુ સરળ અને ભૂલ ભરેલું તારણ હતું.
તો પછી સવાલ એ થાય કે જો તેઓ એક જાતિ ન હતા તો પછી આ સેલ્ટિક શું છે?
બરાબર. કુનલીફ સમજાવે છે કે સેલ્ટ શબ્દ તો મૂળ ગ્રીક લોકોએ વાપરેલો, એમના ઉત્તરમાં જે રહેતા હતા, જેમને તેઓ બહુ ઓળખતા ન હતા, એમના માટે કેલ્ટોય.
ઓકે, બીજા લોકો જેવું કંઈ.
હા, રોમનોએ એમને સેલ્ટે કે ગાલી કયા, આ બધા તો બહારના લોકોએ આપેલા લેબલ હતા.
એટલે એ લોકો પોતે પોતાની જાતને સેલ્ટ કહેતા હતા એવું જરૂરી નથી?
બિલકુલ જરૂરી નથી, મોટા ભાગે તો નહીં જ.
તો આ લેબલ પાછળ કોઈ એક સંગઠિત પ્રજા નહોતી પણ અલગ અલગ સમુદાયો હતા એમ?
એક્ઝેક્ટલી, જુદા જુદા સમુદાયો. હા, એવું બની શકે કે તેઓ એકબીજા સાથે જોડાયેલી ભાષાઓ બોલતા હોય, એમની કળામાં સમાનતા હોય. પેલી લાટેન શૈલીની વાત કરીએ ને આપણે.
હા, પેલું ધાતુ પરનું વળાંકવાળું નકશીકામ.
હા, એકદમ જીવંત અને અમૂર્ત જેવું એ શૈલી. પછી એમની કેટલીક માન્યતાઓ, સામાજિક રીતરિવાજો, એ પણ કદાચ મળતા આવતા હોય.
પણ આનો મતલબ એ નહીં કે એ બધા પોતાને એક જ ગ્રુપના માનતા હતા કે એમનો વંશ એક હતો.
ના, કુનલીફનો મુખ્ય હેતુ આ જ રોમેન્ટિક કલ્પનાઓને તોડવાનો છે. ઘણીવાર આ કલ્પનાઓ રાષ્ટ્રવાદી વિચારોથી પણ રંગાયેલી હોય છે, ખબર છે?
હા, એ તો છે જ.
એટલે તેઓ પુરાતત્વીય અને બીજા વૈજ્ઞાનિક પુરાવાઓની એરણ પર આ બધું ચકાસે છે. અને એ પણ બતાવે છે કે ગ્રીક અને રોમન લેખકોના જે વર્ણનો છે એ કેટલા પક્ષપાતી હોઈ શકે છે.
અને આખી ચર્ચાનો જે વિસ્તાર છે એ પણ બહુ મોટો છે. સમયની રીતે જોઈએ તો લગભગ 1200 ઈસા પૂર્વેથી શરૂ કરીને રોમન યુગ અને એના પછી સુધી.
અને જગ્યાની રીતે?
જગ્યાની રીતે તો પશ્ચિમમાં આયર્લેન્ડ સ્કોટલેન્ડથી લઈને પૂર્વમાં છેક તુર્કી સુધી અને દક્ષિણમાં સ્પેનથી ઉત્તરમાં બ્રિટન, લગભગ આખું યુરોપ આવી ગયું.
વાહ, તો ચલો કુનલીફ આ જૂની માન્યતાઓને તોડે છે કેવી રીતે એના પુરાવા જોઈએ. પહેલો અને સૌથી મોટો પડકાર છે પેલી સામૂહિક સ્થળાંતરની વાત.
હા, પેલું જે મનાતું આવ્યું કે સેલ્ટિક યોદ્ધાઓ ટોળેટોળામાં આવ્યા, બધે લડાઈઓ કરી અને પોતાની સંસ્કૃતિ સ્થાપી દીધી.
કુનલીફ કહે છે પુરાતત્વ આ આક્રમણ મોડેલને બહુ સપોર્ટ નથી કરતું. ઘણા વિસ્તારોમાં લોહયુગ દરમિયાન વસ્તીમાં કોઈ મોટા ફેરફારના નિશાન જ નથી મળતા.
ઓ, તો શું જોવા મળે છે?
ઉલટાનું સાંસ્કૃતિક સાતત્ય દેખાય છે. મતલબ જે લોકો ત્યાં રહેતા હતા એ જ રહેતા હોય એવું લાગે છે, પણ એમની રહેણીકરણીમાં ફેરફાર આવે છે.
આનો અર્થ શું થયો?
આનો અર્થ એ થયો કે કદાચ જે સેલ્ટિક ગણાતી વસ્તુઓ છે, ભાષાઓ, કળા, રીતરિવાજો, એ ધીમે ધીમે ફેલાયા હશે.
લોકોના મોટા સ્થળાંતરને બદલે વિચારો અને સંસ્કૃતિનો ફેલાવો.
બરાબર. જેમ આજે અંગ્રેજી ભાષા દુનિયાભરમાં ફેલાય છે એ કંઈ ખાલી અંગ્રેજો બધે ગયા એટલે નથી ફેલાઈ.
ના, વ્યાપાર, ટેકનોલોજી, કલ્ચર.
હા, વ્યાપાર, શાસન, સાંસ્કૃતિક પ્રભાવ. કદાચ સેલ્ટિક ભાષાઓ, પેલી ક્યુ સેલ્ટિક અને પી સેલ્ટિક શાખાઓ છે ને, એ પણ કદાચ આ જ રીતે ધીમે ધીમે ફેલાઈ હોય.
તો ફેલાવાના માધ્યમો શું હોઈ શકે? તમે પેલો એટલાન્ટિક દરિયા કિનારો કયો.
હા, વ્યાપાર માર્ગો, ખાસ કરીને એટલાન્ટિક દરિયાઈ માર્ગો જે સદીઓથી ચાલતા હતા. પછી આંતરલગ્નો. કોઈ સંસ્કૃતિ વધુ પ્રભાવશાળી લાગે તો બીજા સમુદાયો એની વસ્તુઓ અપનાવે, જેને આપણે સાંસ્કૃતિક પ્રતિષ્ઠા કહી શકીએ.
અને સ્થાનિક લોકો એને પોતાની રીતે અપનાવે એમ.
હા, સ્થાનિક અનુકૂલન. આ બધું ધીમે ધીમે થયું હોય, કોઈ એક મોટા ધસારામાં નહીં.
ઓકે, આ એક મોટો મુદ્દો થયો. બીજો કયો છે?
બીજો મોટો મુદ્દો છે સેલ્ટિક સમાજની સાચી તસવીર રજૂ કરવાનો. રોમન લેખકો, ખાસ કરીને જુલિયસ સીઝર, એ લોકો સેલ્ટ્સને ઘણીવાર બાર્બેરિયન કહેતા.
એટલે કે જંગલી, અસંસ્કારી યોદ્ધાઓ.
હા, પણ એમાં એમનો પણ સ્વાર્થ હતો. એમને રોમન સામ્રાજ્યનો જે વિસ્તાર થતો હતો એને યોગ્ય ઠેરાવવો હતો.
એટલે એમણે એવું ચિત્ર ઊભું કર્યું.
બરાબર. પણ કુનલીફ પુરાતત્વીય ખોદકામના આધારે કહે છે કે આ ચિત્ર બહુ અધૂરું અને પક્ષપાતી છે. આ સમાજો તો ઘણા વિકસિત હતા.
કઈ રીતે?
એમની પાસે ડેનબરી જેવા મોટા કિલ્લેબંધ નગરો હતા, આપણે જેને હિલફોર્ટ કહીએ છીએ. એમનું વ્યાપાર નેટવર્ક છેક ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતું હતું.
ઓહો.
એમની ધાતુકામની કુશળતા જુઓ. લોખંડ અને કાંસ્યના કેવા અદ્ભુત હથિયારો, ઓજારો, ઘરેણા બનાવતા. અને પેલી લાટેન કળા, એ તો યુરોપિયન કળાનો એક મહત્વનો અધ્યાય ગણાય છે. આ બધું કંઈ જંગલી પ્રજાનું કામ ન લાગે.
સાચી વાત. અને સામાજિક રીતે પણ જટિલ હતા એમ લાગે છે. પેલું ફ્રાન્સમાં મળેલું વિક્સ બ્યુરિયલનું ઉદાહરણ છે.
હા, શું અદ્ભુત શોધ હતી એ. એક ઉચ્ચ વર્ગની મહિલા એને રથ સાથે, સોનાના ઘરેણા અને છેક ગ્રીસથી આવેલા વાસણો સાથે દફનાવવામાં આવી હતી.
આ તો સમાજમાં સ્ત્રીઓના સ્થાન અને એમની સંપત્તિ વિશે ઘણું કહી જાય છે.
બિલકુલ. બીજી તરફ શક્તિશાળી યોદ્ધા વર્ગ હતો. અને હા, ડ્રુઇડ્સ.
ડ્રુઇડ્સ? એમના વિશે તો ઘણી ફિલ્મો અને વાર્તાઓમાં આવે છે, જાદુગર જેવા.
હા, પણ એમને ખાલી જાદુ ટોણા કરનારા માની લેવાય ભૂલ છે. કુનલીફ કહે છે તેઓ પૂજારીઓ તો હતા જ, પણ સાથે સાથે સમાજના બૌદ્ધિકો, ન્યાયાધીશો, શિક્ષકો અને પરંપરાઓ સાચવનારા પણ હતા.
ઓકે, એટલે એમનું સ્થાન ઘણું ઊંચું હતું.
હા, અને બુડિકા જેવી રાણીઓ પણ હતી જેમણે રોમનો સામે બળવો કરેલો. આ બતાવે છે કે સ્ત્રીઓ નેતૃત્વ પણ કરી શકતી હતી.
ત્રીજો મુદ્દો વિવિધતાનો છે, તમે કહ્યું.
હા, કુનલીફ બહુ ભારપૂર્વક કહે છે કે આ સેલ્ટિક જગત કોઈ એકસરખો મોનોલિથિક પ્રદેશ નહોતો.
એટલે બધે એકસરખું નહોતું?
ના, ફ્રાન્સ એટલે કે ગોલ, ત્યાં લગભગ શેરી કહી શકાય એવા કેન્દ્રો હતા. આયર્લેન્ડમાં જાઓ તો વધુ પશુપાલક સમાજો હતા. સ્પેન એટલે કે આઇબેરિયા, ત્યાંના સમુદાયો વળી અલગ હતા. ઘણી ભિન્નતા હતી.
પણ આટલી બધી વિવિધતા હતી તો પછી એમને સેલ્ટિક કહેવાનું કારણ શું? શું એમને જોડતું હતું?
સારા સવાલ છે. કેટલીક વસ્તુઓ હતી જે એમને જોડતી હતી, જેમ કે ભાષાકીય સમાનતા. ભલે બોલીઓ જુદી હોય પણ મૂળ એક ભાષા પરિવારમાંથી આવતી હતી. પેલી લાતેન જેવી કળાની શૈલી.
હા, એ તો દેખીતી રીતે જોડાયેલી લાગે છે.
કેટલીક ધાર્મિક માન્યતાઓ, યોદ્ધા સંસ્કૃતિના કેટલાક તત્વો, આવા કેટલાક તાંતણા હતા જેમને એક મોટા સાંસ્કૃતિક ક્ષેત્ર તરીકે જોડે છે. આપણે કહીએ ને એકતામાં વિવિધતા, એવું કંઈક.
બરાબર. અને છેલ્લો મુદ્દો જે તમે કહ્યું કે સૌથી ક્રાંતિકારી છે, પેલી એટલાન્ટિક પૂર્વધારણા.
હા, પરંપરાગત રીતે શું મનાતું કે સેલ્ટિક સંસ્કૃતિનું કેન્દ્ર મધ્ય યુરોપમાં હતું, આજનું ઓસ્ટ્રિયા, દક્ષિણ જર્મની, અને ત્યાંથી એ પશ્ચિમ તરફ ફેલાય. પણ કુનલિફ કહે છે, શું એવું બની શકે કે આખી વાત ઊંધી હોય, કે એનું મૂળ યુરોપના પશ્ચિમ કિનારે એટલાન્ટિકના કાંઠે હોય?
વાહ, આ તો ખરેખર આખી થિયરી ઉલટાવી નાખે.
હા, એમની દલીલ છે કે એટલાન્ટિકનો કિનારો કોઈ છેવાડો નહોતો, એ તો હજારો વર્ષોથી દમદમતો દરિયાઈ માર્ગ હતો. આયર્લેન્ડ, બ્રિટન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, આ બધાના કિનારા એકબીજા સાથે સતત જોડાયેલા હતા.
એટલે કે સમુદ્ર એમને જોડતો તો, અલગ નહોતો કરતો.
બરાબર. તો કદાચ સેલ્ટિક ભાષાઓ અને સંસ્કૃતિનો પ્રાથમિક વિકાસ આ દરિયાઈ જોડાણો દ્વારા આ પશ્ચિમી વિસ્તારમાં જ થયો હોય,
અને પછી ત્યાંથી પૂર્વ તરફ ફેલાયો હોય.
શક્ય છે. આ વાત એ પણ સમજાવે કે શા માટે આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ જેવા પશ્ચિમી વિસ્તારોમાં સેલ્ટિક ઓળખ આજે પણ આટલી મજબૂત રહી છે.
વાહ, આ તો ખરેખર ઇતિહાસને જોવાની આખી રીત બદલી નાખે છે. તો આટલી બધી રસપ્રદ વાતો પછી આમાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ?
મને લાગે છે પહેલી અને સૌથી અગત્યની થીમ છે સંસ્કૃતિ કેવી રીતે ફેલાય છે એની નવી સમજ. જરૂરી નથી કે લોકોના મોટા પાયે સ્થળાંતર થાય તો જ સંસ્કૃતિ ફેલાય.
હા, વિચારો, ભાષા, ટેકનોલોજી પણ ફેલાઈ શકે છે.
બરાબર. અને આ વાત ખાલી જૂના સેલ્સ માટે જ નહીં, પણ આપણે આપણા પોતાના ઇતિહાસ વિશે વિચારીએ. જેમ કે ભારતમાં આર્યન સંસ્કૃતિના ફેલાવાની વાત આવે.
હા, એમાં પણ સ્થળાંતરનો મોટો સિદ્ધાંત છે.
હા, ત્યારે પણ આ દ્રષ્ટિકોણ કામ લાગે કે કદાચ સ્થળાંતર જ એકમાત્ર જવાબ ન હોય, સાંસ્કૃતિક આદાન પ્રદાન, વિચારોનો ફેલાવો પણ એટલો જ મહત્વનો હોઈ શકે.
બરાબર. બીજું શું?
બીજું, એકતામાં વિવિધતાને સમજવું. કોઈપણ મોટા જૂથને, ભલે એ સેલ્ટ હોય કે ભારતીય, એક જ રંગે રંગી દેવાની ભૂલ ન કરવી. આપણે જોયું કે સેલ્ટિક લેબલ પાછળ કેટલી બધી પ્રાદેશિક અને સામાજિક ભિન્નતાઓ હતી.
હા, આ આપણને આપણા પોતાના દેશની વિવિધતાને વધુ સારી રીતે સમજવા અને એનું સન્માન કરવા પ્રેરે છે.
ત્રીજું, સ્ટીરિયોટાઇપ્સને પડકારવું. પેલું બાર્બેરિયન લેબલ કેવી રીતે એક આખી સમૃદ્ધ અને જટિલ સંસ્કૃતિને છુપાવી શકે છે એ સેલ્સનું ઉદાહરણ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આ આપણને શીખવે છે કે કોઈપણ સમુદાય વિશે જે પ્રચલિત ધારણાઓ હોય ને એના પર સવાલ ઉઠાવવો જોઈએ. સત્ય જાણવાનો પ્રયાસ કરવો કેટલો જરૂરી છે. આજે પણ આપણે કેટલાક જૂથો વિશે આવી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ.
સાચી વાત છે. ચોથું, પુરાતત્વની શક્તિ. તમે કહ્યું એમ, લેખિત ઇતિહાસ ઘણીવાર વિજેતાઓ લખે છે અથવા એમાં કોઈને કોઈ પક્ષપાત હોય છે.
પણ જમીનમાંથી મળતા પુરાવા, જેમ કુનલિફ બતાવે છે, એ મૌન ભૂતકાળને વાચા આપી શકે છે, ઇતિહાસનું વધુ સંતુલિત ચિત્ર રજૂ કરી શકે છે. જે લોકો લખી નથી શક્યા એમની વાર્તા પણ પુરાતત્વ કહી શકે છે.
અદ્ભુત. અને પાંચમું?
અને પાંચમું, ઓળખ કેટલી પ્રવાહી હોય છે, ફ્લુઇડ હોય છે. સેલ્ટ શબ્દનો અર્થ પ્રાચીન ગ્રીકો માટે અલગ હતો, 18મી સદીના વિદ્વાનો માટે અલગ હતો, અને આજે જે લોકો પોતાને સેલ્ટિક માને છે, આયરિશ, સ્કોટિશ, વેલ્શ, એમના માટે વળી પાછો અલગ છે.
એટલે ઓળખ કોઈ પથ્થરની લખીર નથી.
બિલકુલ નહીં. એ સમય, સંદર્ભ અને લોકોની પોતાની પસંદગી સાથે બદલાતી રહે છે. આ આપણી પોતાની ઓળખ વિશે પણ વિચારવા પ્રેરે છે. આપણી ઓળખ પણ ક્યાં સ્થિર છે?
ખરો. કુનલિફના સંશોધનમાંથી કેટલાક વિચારો તો ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે. આપણે એમના શબ્દોમાં ન કહી શકીએ, પણ એમના વિચારોનો જે સાર છે, ચાલો એમાંથી થોડા યાદગાર મુદ્દાઓ પર ફરી નજર કરીએ.
હા, ચોક્કસ. પહેલો વિચાર, સેલ્સ ક્યારે વંશીય રીતે એક લોકો નહોતા, કે ન તો તેઓ ક્યારે એક રાષ્ટ્ર હતા. તેઓ તો વિવિધ સમુદાયોનું એક ગઠબંધન હતું, જેમને કેટલીક સાંસ્કૃતિક સમાનતાઓ અને ભાષાકીય સંબંધો જોડતા હતા. આ સીધું પેલી વંશીય શુદ્ધતાની જે વાતો થાય છે એના પર પ્રહાર છે.
બરાબર. બીજો, સ્થળાંતરનું મોડેલ એટલું હાવી રહ્યું છે કે આપણે બીજા વિકલ્પો વિચારવાનું જ ભૂલી ગયા. પણ પુરાતત્વીય પુરાવા હવે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટાભાગનો સાંસ્કૃતિક વિકાસ સ્થળાંતરને બદલે સ્થાનિક રીતે જ થયો હતો. આ વૈજ્ઞાનિક પુરાવાના આધારે જૂની ધારણાઓને પડકારવાની હિંમત બતાવે છે.
ત્રીજો, સેલ્ટ્સને સમજવા હોય તો સીઝર જેવા રોમન લેખકોના ચશ્મા ઉતારીને જમીનમાંથી મળતા પુરાવા શું કહે છે તે સાંભળવું પડશે. એટલે કે સ્ત્રોતોને ક્રિટિકલી જોવાના અને ભૌતિક પુરાવાનું મહત્વ સમજવાનું.
ચોથો, પેલી એટલાન્ટિક થિયરીનો સાર. એટલાન્ટિક કિનારો યુરોપનો છેડો ન હતો, પણ તેનું કેન્દ્ર હતું. એક ધમધમતો દરિયાઈ માર્ગ જે હજારો વર્ષોથી સંસ્કૃતિઓને જોડતો હતો. આ તો ભૂગોળ વિશેની આપણી સમજને જ બદલી નાખે છે.
અને પાંચમો, આધુનિક ઓળખ વિશે. આજની સેલ્ટિક ઓળખ ભલે તે જીવંત અને રાજકીય રીતે મહત્વની હોય, પણ તે મોટે ભાગે આધુનિક યુગની દેન છે. તે એક વાસ્તવિકતા છે, પણ તે લોહયુગની વાસ્તવિકતા જેવી નથી. ભૂતકાળ અને વર્તમાનની ઓળખ વચ્ચેનો આ ભેદ સમજવો બહુ જરૂરી છે.
હા, તો આ બધી રસપ્રદ વાતોમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ, શું ઉપયોગી થઈ શકે?
મને લાગે છે સૌથી પહેલું તો લેબલો અને સ્ટીરિયોટાઇપ્સ પર સવાલ ઉઠાવવાની આદત પાડવી. આપણે કોઈ પણ જૂથ માટે જે શબ્દો વાપરીએ છીએ, ભલે તે ધાર્મિક હોય, પ્રાદેશિક હોય કે બીજું કંઈ પણ, એ ખરેખર કેટલા સચોટ છે? શું એ વાસ્તવિકતાને બહુ સરળ બનાવી દે છે? પીરુ, આપણે અને તેઓની દિવાલો બનાવીએ ને એ પહેલાં વિચારવું.
બરાબર. બીજું, ઓળખની જટિલતાને સ્વીકારવી. આપણી પોતાની ઓળખ પણ કેટલી બધી બાબતોનું મિશ્રણ છે. આપણી ભાષા, આપણો પરિવાર, આપણો પ્રદેશ, આપણા શોખ, આપણા વિચારો.
હા, એ કોઈ એક જ વસ્તુ પર આધારિત નથી, અને એ સમય સાથે બદલાઈ પણ શકે છે. સેલ્સની જેમ જ આપણી ઓળખ પણ સ્થિર નથી, એ ગતિશીલ છે.
ત્રીજું, ઇતિહાસ અને વર્તમાનની કથાઓને વિવેક બુદ્ધિથી જોવી. કોણ શું કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે અને એના પુરાવા શું છે? જેમ રોમનોએ સેલ્સ વિશે લખ્યું, તેમ આજે પણ મીડિયામાં, રાજકારણમાં, સમાજમાં જુદી જુદી કથાઓ એટલે કે નેરેટિવ્સ ઘડવામાં આવે છે.
એને સમજવાની કોશિશ કરવી, એની પાછળનો ઈરાદો શું છે એ સમજવો.
અને ચોથું, સરળ જવાબોના મોહથી બચવું. દુનિયા અને ઇતિહાસ બધું જ જટિલ છે. ઘણીવાર સત્ય સીધું સાધું નથી હોતું.
હા, સેલ્ટ્સની કહાણી બતાવે છે કે પેલી રોમાન્ટિક દંતકથાઓ કરતાં વાસ્તવિકતા વધુ રસપ્રદ અને અનેક સ્તરોવાળી હોઈ શકે છે. આ જટિલતાને સ્વીકારવી એ જ કદાચ વધુ ડહાપણ ભર્યું છે.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ છે તે એ છે કે પુરાતત્વ આપણને ભૂતકાળના એવા લોકો વિશે પણ કેટલી બધી માહિતી આપી શકે છે જેમણે પોતે કદાચ કશું લખ્યું જ નથી. એ ખરેખર મૌન ભૂતકાળને બોલતો કરે છે અને ઇતિહાસના જે ખાલી પાના છે ને એને ભરે છે.
અને મારા માટે પેલો વિચાર કે સેલ્ટિક સંસ્કૃતિ કોઈ બંધિયાર તળાવ નહોતી પણ એક વહેતી નદી જેવી હતી, એ બહુ પ્રભાવશાળી છે. સંસ્કૃતિઓ કેવી રીતે જીવે છે, એકબીજાને મળે છે, બદલાય છે અને છતાં પોતાની કંઈક આગવી ઓળખ જાળવી રાખે છે, આ આખી પ્રક્રિયા ખરેખર અદ્ભુત છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકી જઈએ.
હા, ચોક્કસ. જરા કલ્પના કરો, હજારો વર્ષ પછી ભવિષ્યના પુરાતત્વવિદો આપણી આજની દુનિયાના અવશેષો ખોદી કાઢે. આપણા સ્માર્ટફોન, આપણા પ્લાસ્ટિકના કચરાના ઢગલા, આપણા શહેરોના ખંડેર. તેઓ આપણી ઓળખ વિશે શું તારણ કાઢશે? શું તે આપણે આપણી જાતને જે રીતે જોઈએ છીએ એના જેવું હશે, કે પછી કંઈક સાવ જુદું જ હશે? વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.